नाची के एक ऋषि गोविंद जी भक्त ने लांगड़ेज ने लीला ने कथा संभळावे छे। लीला लांगड़ पूरनी केवाने उरयानंद भाव भरी तमे सांभळो गुण सागर भक्त गोविंद। हे गोविंद भक्त, लांगड़ेज ने लीला केवामां तो मने बहु आनंद आवे छे, उत्साहथी तमे सांभळो। श्रीजी महाराज हवे चौथी वखत लांगड़ेज पधारे छे। महाराज घटपुरथी फरता फरता वडताल अमदावाद अने पछी तरत ज त्यांथी दंडाव्यमां घेरीता वडनगर विसनगर वसई अने मेव पधार्या। મેવમાં બપોરે થાળ જમી અને લાંગડેજ પધાર્યા। ચોથી વખત મહારાજ લાંગડેજમાં પધારે છે। ત્યાંથી લાંગણપુરમાં નાથ આવ્યા જીવ તારવા અનાથ, જાણી જન ગયા સામા જોઈ હરી આવ્યા જાણી ખુશ હોઈ। ભગવાન પધારે છે જ્યાં સમાચાર મળ્યાને હરિભક્તો રાજી રાજી થઈ ગયા અને રાજેન્દ્રની સાથે શ્રીજી મહારાજની સન્મુખ ગયા અને ધામધૂમથી એવા જ ઉત્સાહથી પહેલી વખત જેમ પ્રભુ પધાર્યા ને જે ઉત્સાહ હોય એવો જ ઉત્સાહ હૈયામાં ધારી અને મહારાજની સામા જઈ સ્વાગત કરી અને ગામમાં પધરાવ્યા। સંધ્યા સમય થવાની તૈયારી હતી। શ્રીજી મહારાજ રામદાસભાઈને કહે છે, કોઈ પણ ચિંતા કરતા નહીં, આવો બધા બેસો, ગામના બધા ભાવિકોને ભક્તોને બોલાવો। મહારાજ તમે થાક્યા હશો, પ્રવાસ કરીને આવ્યા છો। શ્રીજી મહારાજ કહે છે, તમે બધા બેસશો ને એટલે અમારો થાક ઉતરી જશે। અમને તો અમારા ભક્ત વચ્ચે બેસવામાં બહુ આનંદ આવે છે, પ્રવાસનો થાક તો અમને જણાતો જ નથી। થોડી જ વારમાં બધા ભક્તો આવી ગયા, ગામના બધા ભાવિકોને મુમુક્ષુઓ પણ આવ્યા, ચિકાર સભા થઈ ગઈ। અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન દરેક મુમુક્ષુને કહે છે કે હે ભક્તો, પામી દુર્લભ નર્તન મોટું, પાપ કર્મ ન કરવું ખોટું। હે ભક્તો, આવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે તો આ અવતારથી આ મનુષ્ય શરીરથી ક્યારે પણ ખોટા કર્મ ના કરતા, ક્યારે પણ પાપ કર્મ ના કરશો। તમામ પાપમાં મોટા પાપ છે પાંચ, શ્રીજી મહારાજ સ્વમુખે કહે છે મુમુક્ષુજનોની સભામાં। દારૂ માટી ચોરી ને અવેરી, ઈહ કર્મ છે જીવન વેરી। આ જીવના શત્રુ જેવા આ પાંચ પાપ છે। એક તો મદિરા, પછી માંસ, પછી ત્રીજો પાપ ચોરી, અને ચોથો પાપ અવેરી એટલે કે વ્યભિચાર કર્મ, અને પાંચમો પાપ આહાર વિહારનો મિથ્યાચાર, જેને આપણે વટલાવવું કહે છે। પ્રભુ કહે છે કે આ પાંચ જે છે મહાપાપ, એનો જે ત્યાગ કરે ને એ અમારો આશ્રિત થઈ ચૂક્યો। નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, દારૂ ને માટી ચોરી અવેરી ચારેનો ત્યાગ કરી ભજીલો ને સહજાનંદ હરી। સંપ્રદાયમાં એક શબ્દ પ્રચલિત બન્યો છે કે ભાઈ વર્તમાન ધારણ કરાવ્યા એટલે કે કંઠી બાંધવી, જે વર્તમાન ધારણ કરાવે ત્યારે એ જ પ્રતીક ન લેવાય કે આ દારૂ માંસ ચોરીને અવેરી અને ચારનો હું ત્યાગ કરું છું. ગમે તે હોય, નાનો હોય મોટો હોય, સ્વામિનારાયણ ભગવાને કોઈ જ્ઞાતિને મહત્વ નથી આપ્યું. જે કોઈ આ પાપ છોડે એ ભગવાનનો ભક્ત, અને એનું જ નામ સત્સંગી. અનાદિકાળથી આ પાપ જીવને દુઃખી કરતા આવ્યા છે. આ પાપ છે એ જ કળિયુગનું માધ્યમ છે. શ્રીમદ ભાગવતમાં પણ એ કથા આવે છે, કળિયુગ ધર્મના પગ કાપતો હતો. એ વખતે પરીક્ષિત રાજાએ અટકાવ્યો ત્યારે આ ચાર પાપ એ કળિયુગના આગળ વધવાના સોપાન છે. માટે હે સજ્જનો, શ્રીજી મહારાજ કહે છે, કેપ કરતા કોઈ પણ વસ્તુ ક્યારે પણ ખાવી નહીં કે પીવી નહીં. આમાં તમાકુ પણ આવી જાય ને, ગમે તે રીતે, કોઈ પાનમાં, કોઈ મસાલામાં, કોઈ ક્યાંય, કોઈ માવામાં. એટલે જે વસ્તુ ખાવાથી કે પીવાથી જે કેપ ચડે એનો ત્યાગ કરવો. નહીં, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું છે, કેટલા પ્રકારની સુરા, ત્રણ પ્રકારની, અને મધ્ય કેટલા પ્રકારનું, 11 પ્રકાર. ત્રણ પ્રકારની સુરા અને 11 પ્રકારના મધ્યનો ત્યાગ કરવો. હવે એ વખતે એટલો ચાલતો હશે, મર્યાદિત આંકડો હશે 3 અને 11નો. અત્યારે કેટલી પ્રકારની સુરા અને કેટલા પ્રકારનું મધ્ય, એટલે એની વ્યાખ્યા એમ કે જે પીવાથી કેફ ચડે એવી કોઈ પણ વસ્તુ ક્યારે પણ ખાવી નહીં અને પીવી નહીં. બીજું પાપ માંસાહાર, એમાં એક તો જાહેર અને બીજો સૂક્ષ્મ. જાહેર એટલે આ પ્રાણીને મારે, એ જાહેર માંસાહાર છે. પણ સૂક્ષ્મ માંસાહાર, બહુ ધ્યાન રાખવા જેવી આ કથા છે ભાઈ. સૂક્ષ્મ માંસાહાર છે, જો સાવધાની ન રાખીએ તો આપણા ઘરમાં જ સૂક્ષ્મ માંસાહાર થઈ જાય. તમે ક્યાંય બહાર ગામ ગયા હો અઠવાડિયું 15 દાડા, અને બહાર આવો, સાંજે આવો બહાર ગામથી, ભૂખ્યા થયા હો એટલે ડબ્બામાંથી લોટ કાઢી, લોટ પડ્યો જ હોય પહેલેથી દળાવેલો, લોટ કાઢીને સીધી ભાખરી બનાવી અને ચાલુ કરી દો, ઊની ઊની ભાખરી ને કારેલાનું શાક. પણ તમને એ ખબર હોવી જોઈએ કે 15 દિવસથી આપણું ઘર બંધ હતું, 15 દિવસ પહેલા દળેલો લોટ ઘરમાં પડ્યો હોય તો એની સ્થિતિ શું હોય? એમાં ધનેરા પણ પડી ગયા હોય, ઈયળો પણ પડી ગયો હોય. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગે મનુષ્ય માત્રની આંખો ખોલી છે. એક સરસ વાત યાદ આવી, બનેલી ઘટના છે 70-80 વર્ષ પહેલાની. વડોદરા રેલવે સ્ટેશને એક સત્સંગી હરિજન, જ્ઞાતિથી હરિજન હતો, પણ સ્વામિનારાયણ ભગવાનની કંઠી તિલક ચાંદલો. એને રેલવેના સ્ટેશનમાં નોકરી મળી સાંધાવાળાની. એ વખતે રેલવેના પાટા બદલવાના હોય ને હાથથી બદલાતા, અત્યારે તો સ્વિચ પાડીને પાટો બદલાઈ જાય. એ વખતે એક માણસ ગાડી આવવાની હોય એટલે સ્ટેશન માસ્તર કહે એ પ્રમાણે જઈને મોટું ગચ્યું હોય લોખંડનું, એ ઊંચકી ધક્કો મારે એટલે પાટો ચેન્જ થાય, એટલે એને હાંધાવાળો કહેવાતો. એટલે હાંધાવાળાની નોકરી આ હરિજન કરે. એક દિવસે કઈ રવિવાર કે કોઈ સારો દિવસ હશે એટલે સ્ટેશન માસ્તર ને એના સ્ટાફના બધા ક્લાર્ક બધા ભેગા થઈને ઉજાણી રાખી, આપણે બધા ઉજાણી રાખી, કોઈ સારી જગ્યાએ ગયા, કોઈ રસોઈયો બોલાવ્યો, દૂધપાક, પૂરી, પથ્થરવેલિયાં, અરે શું બધું કઢીને ભાતનું બધું અપ ટુ ડેટ બનાવ્યું. સાહેબ લોકોની ઉજાણી એટલે શું કહેવાનું બાકી રહે? સત્સંગીની ઉજાણી અને સાહેબની ઉજાણી બેમાં બહુ ફેર હોય છે. એમાં કામ કરવા, દોડધામ કરવા આ સાંધાવાળાને બોલાવેલો. સાહેબ કે ત્યાં જવું પડે. આ સાંધાવાળો હરિજન ત્યાં ગયો ઉજાણીમાં. પેલું લાવે ને, પોતરાવાળા લાવે ને, વાસણો લાવે ને, ગોઠવે ને, મૂકે ને. સમય થયો ને બધા સાહેબો હા હા હિ હિ કરતા બેઠા. અને પૂરી ને દૂધ પાક ને પતર વેલિયા ને ધનાધન જમ્યા. આગ્રહ કરી કરીને જમ્યા. પછી વધ્યો એટલે કહે છે સાંધાવાળા ભાઈને, હરિજન ભાઈને, એટલે ભાઈ આ બધું લઈ જા, તું આ દૂધપાક વધ્યો છે, પૂરી વધી છે, બધું લઈ જા લઈ જા. અને એ વખતે આ હરિજન ભક્તે હાથ જોડ્યા, માફ કરજો સાહેબ, આ એકે મને કામ ના લાગ્યું. કેમ? આ ક્યાં અમારું કંઈક વધેલું છે? આ તો વાસણમાં પડ્યું છે. આ સરસ દૂધપાક છે ને, આ પૂરી છે ને, આ પતર વેલિયા છે. એ સાહેબ એકે ચીજ મને કામ નહીં લાગે. કારણ? કંઈ કારણ? કારણ કે હું સત્સંગી છું. હવે એમાં શું થઈ ગયું? આ સરસ મજાની પૂરી તારા દેખતા જ આ બધી બનાવી છે રસોઈયાએ. વાત સાચી છે સાહેબ, મારા દેખતા જ બની છે ને, એટલે મને કામ નહીં લાગે. હું પણ મને સમજાવતો સાહેબને ને સાંધાવાળાને રોજિંદો પરિચય હતો, એટલે કે મને સમજાવવા, તને કેમ કામ નહીં લાગે? તમને સ્વામિનારાયણ મંદિરમાં આવું શું શીખવાડે છે કે આવે સરસ મજાની રસોઈ છે ને તને કામ ના લાગે? સાહેબ માઠું ન લાગે તો તમને બતાવું કે અમને સ્વામિનારાયણ મંદિરમાં શું શીખવાડે છે. બતાવ બતાવ બતાવ. અને સાહેબો બધા ત્રણ ત્રણ નંબરના ચશ્મા પહેરેલા દાડા અને આમ તાકીને જોઈ રહ્યા. અને આ સાંધાવાળા ભાઈએ લોટ વધ્યો હતો ને પૂરીનો, એ લોટ એક થાળીમાં મૂક્યો. બધાએ જોઈ રહ્યા કે આ શું ખેલ કરે છે, શું કરે છે. જ્યાં આમ લોટ પહોળો કરી અને ઉપર બીજી થાળી લીધી નાનકડી, અને હળવા હાથે આમ ફેરવી લોટ ઉપર થાળી, એટલે લોટની સપાટી બિલકુલ સ્મૂધ થઈ ગઈ, પ્લેન. અને થોડી જ વારમાં બે ત્રણ ધનેરા ને એક ઈયળ ને સપાટી ઉપર આવ્યા. કેમ છો કાકા? અમે બચી ગયા હો, નહીં તો પૂરીમાં ચાલ્યા જાત. અમારા બધા જાત ભાઈઓ, બધા ધનેરા ભાઈઓ બધા પૂરીમાં ગયા, તમારા પેટમાં પહોંચી ગયા. અમે નસીબદાર છે, બચી ગયા. એટલે ઈયળો ને ધનેરા માંડ્યા ઉપર આંટા મારવા. સાહેબ જોયો ને, અમને અમારા સંતો આ શીખવાડે છે. સાહેબોનો મોઢો બંધ થઈ ગયા બિલકુલ. અંગ્રેજીમાં 50 શબ્દો બોલતા હતા, એ ગુજરાતી બોલતા બંધ થઈ ગયા. જોયો, આ ભલે હરિજન હોય પણ આ સ્વામિનારાયણનો ભગત છે ને, આપણી આંખો ઉગાડી. પતરવેલિયા સાહેબ એવા જ હોય કે, અને મોટા મોટા પાંદડા લાવે તા પસંદ કરીને. આ સાહેબોની ઉજાણી એટલે નાના પાંદડા કંઈ લેવાય? પતરેલિયાનું પાંદડા પડ્યું હતું ને ઊંધું કરીને બતાવ્યું. જુઓ સાહેબ, પાંદડાની નસોમાં કેટલો બધો મેલો મેલો, સમજો છો ને, ઝીણી ઝીણી જીવાત હોય છે. આ પતરવેલિયા તમે ખાધા સાહેબ, હું ભલે હરિજન છું પણ સ્વામિનારાયણનો સત્સંગી છું, મને આ કામ ન લાગ્યું. પેલો સાહેબ જેવો સાહેબ વડોદરાનો ટ્યુશન માસ્તર હાથ જોડી ગયો કે ધન્ય છે તને અને તારા સત્સંગને. આનું નામ સૂક્ષ્મ હિંસા. ધ્યાન ન રાખો તો તમારા ઘરમાં આવી હિંસા બની શકે. ચોખા, મગ, બધું અનાજ પડ્યું હોય અને ધમાધમ કરીને વગર વિચારે વાટકો ભરી અને કુકરમાં મૂકી દો, સીટી ભેગી સીટી કેટલાય જીવની વાગી જાય, ખબર એ ન પડે. એટલે મહેરબાની કરીને અન્ન એટલે કે આપણા ઘરમાં પડી રહેલા ઘઉં, ચોખા, દાળ વગેરે અને લોટ, એને ચાળીને, સ્વચ્છ કરીને, જોઈને સાવધાનીથી વાપરવો, નહીં તો એ સૂક્ષ્મ માંસાહાર થઈ જાય છે. હિંસા તો થાય પણ સાથે સાથે એમાં માંસાહાર પણ આવી જાય છે. પછી આવે છે ચોરી. दारू मांस, ત્રીજો આવે ચોરી. ચોરીની વાત તો ક્યાંય સમજાવવા જેવી લાગે છે? બધાય સમજે છે. શ્રીજી મહારાજે તો કેટલી કડક આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં, કે શ્રાવણ મહિનો ચાલતો હોય અને ભગવાનના માટે ક્યાંય ફૂલ લાવવું હોય એકાદું, કે મહાદેવજી માટે બીલીપત્ર લાવવું હોય, તો એ કોઈના ચોકમાં એ વૃક્ષ હોય બિલ્લીનું કે ફૂલના છોડ હોય, તો એના ધણીને પૂછ્યા સિવાય પુષ્પ કાષ્ટાદિક વસ્તુ પણ ક્યારે લાવવી નહીં. બોલો, આટલી નાની ચોરીની પણ ભગવાને છૂટ નથી આપી. સતાનંદ સ્વામીએ શિક્ષાપદ્રીની એ વાતનું વિવેચન કરી અને લખ્યું છે કે ચોરી કરનારને ચોરીનું પાપ લાગે, અને જે ફૂલ ચડાવ્યું હોય ભગવાનને પૂન થાય, એ જેની માલિકીનું હોય ને એના ખાતામાં જમા થાય. આ તમારે બધા ઓટોમેટિક કાર્ડ હવે આવે, આ તો ઠાકોરજી પાસે તો પહેલેથી જ છે. ચોરી કરીને લાવ્યા હોય જેના ઘરમાંથી ફૂલની વાડીમાંથી, તો એને પુણ્ય મળી જાય અને ચોરી કરનારને પાપ મળે. ગઢપુરમાં એક ભાઈ હતા, સોના ચાંદીનું કામ કરતા હતા. એ ઘરે વખતે ચાંદી આપી, લોટી બનાવી દે અને મહારાજ માટે બનાવવાની છે. આ ભાઈની ટેવ હતી, તમે થોડું ઘણું તો એમાંથી ચોરી લે, કોઈ દાગીનો કરવા આપે તો એમાંથી થોડું લઈ લે, કોઈ ચાંદીનું કામ આપે તો એમાંથી થોડી કટકી લઈ લે, ટેવની વાત છે. થોડી ચાંદી ચોરી લીધી. શ્રીજી મહારાજ પાસે આવ્યા, કંઈ દાગીનો બનાવીને એમાંથી ગમે તે વીંટી કે કંઈ નાની વસ્તુ બની. તન કી જાણે મન કી જાણે, જાણે જીતકી જોઈએ. શ્રીજી મહારાજે કહી દીધો, આ તમે ભલે મને આપો છો, અમે સ્વીકાર્યો, આનું પુણ્ય તમને નહીં થાય. આ તો જેની ચાંદી હશે ને એને પુણ્ય થશે, તમને તો ચોરીનું પાપ લાગશે. સભા વચ્ચે કહ્યું, ચાંદી ચોરવાવાળા ભાઈની કેવી સ્થિતિ થઈ હશે? એટલે શ્રીજી મહારાજને ચોરી પસંદ નથી. આપણી પાસે જે હોય એમાંથી ભગવાનની સેવા કરવી, કોઈનું ખેંચીને કોઈનું લઈને ક્યારેય પણ નહીં. દારૂ માંસ ચોરીને આવેલી બ્રાહ્મણ અને અગ્નિથી એની સાક્ષીએ જેની સાથે લગ્ન થયા, એ પતિ અને પત્ની, એ પતિ અને પત્ની ગ્રસ્ત ધર્મ પાળે તો એ રામજી જેવા પવિત્ર કહેવાય, શ્રીરામ જેવા. પણ જો એ ધર્મનું ઉલ્લંઘન કરે તો એ મહાપાપી થાય છે. શ્રીજી મહારાજ કહે છે લાંગણેજની સભામાં, માટે એ પાપ કદી ન કરવા, મારા વચન ઉરમાં ધરવા. હે ભક્તજનો, આ મહાપાપ ક્યારે પણ ન કરશો, અને જે આ પાપ ન કરે એનું નામ સત્સંગી, અને જે આ પાપ કરતો હોય એનું નામ કુસંગી. નિયમ પાળે તે જ સત્સંગી, નિયમ ન પાળે તે છે કુસંગી. સત્સંગી કુસંગીની વ્યાખ્યા કેટલી સરસ છે. જે નિયમ પાળીને ભગવાનને ભજે એનું નામ સત્સંગી. ભલે એને ભગવાન શ્રી રામજીમાં પ્રેમ હોય કે શ્રી કૃષ્ણ પ્રભુમાં ભક્તિ હોય એનો કોઈ વાંધો નહીં, પણ દારૂ માંસ ચોરી અવેરીના નિયમ પાળે તો એ બધા સત્સંગી છે, અને ન પાળે તો ગમે તેવા હોય એ બધા કુસંગી છે. માટે હે ભક્તજનો, સત્સંગ કરી સત્સંગી, થાસો પામસો સુખ અસંગી. તમે આ રીતના નિયમ પાળીને જો સત્સંગ કરશો, સત્વ ભાવમાં રહીને જો ભગવાનની ભક્તિ કરશો તો તમે સુખી થશો. સત્વ ભાવ, જેમ ગાડીમાં ગિયર હોય ને, ગાડી ચલાવતા હોય એને ખ્યાલ આવશે ફર્સ્ટ ને સેકન્ડ ને થર્ડ ને વગેરે. એમ આપણે જિંદગીમાં પણ મનને ચાલવાના ત્રણ ગિયર છે. આપણું મન ક્યારેક સત્વમાં ચાલતું હોય, ક્યારેક રજોગુણમાં ચાલતું હોય, ક્યારેક તમોગુણમાં. તો શ્રીજી મહારાજ કહે છે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વ ગુણમાં રહીને ભગવાનનું ભજન કરવું, રજો ગુણ તમો ગુણમાં નહીં, તમો ગુણ એટલે ગુસ્સો. એક ભાઈ સવારે પૂજા કરવા બેસે કે ક્યાં ગયા, મારું પાથરણું કેમ નથી બાંધ્યું, તો કેટલી વખત તમને કહ્યું છે, લાલ પીળો થાય ઉગતાની સાથ, બીજો પાથરણું પાથરી દે પછી એ ભાઈ સાહેબ પૂજા કરવા બેસે, આપણે તું અપંગ છે, તને બીજા પાથરણું પાથરી આપે, ભગવાનની પૂજા કરવી છે તો તમે જ પોતે જ પાથરણું પાથરી લો, તુલસી લાવો અને છોકરાને ટેડકાવે, આ તો નજીકમાં હોય તો એકાદી લગાવી દે, જણગારું વાગ્યું આવી પૂજા. તુલસી પેલો છોકરો ધૂળતો ધૂળતો લઈ આવે, અરે એક છોકરો જરા બોલવામાં વધારે પડતો ચબરાક, ગમે એમ બોલી નાખે, નજીકમાં કોઈ છોકરાના બાપુજીનો દેહ પડી ગયો એટલે કે છે મમ્મી આપણા બાપાનો દેહ ક્યારે પડશે, હવાના પૂજામાં મારા મારી કરી મૂકે ઉભા થઈને, આ બાપાને ભગવાન ક્યારે લઈ જશે અહીંથી. સત્વગુણમાં એક ધ્યાન રાખવા જેવી વાત છે, ગુસ્સાથી તમે ગમે તેને દબાવી શકો, એ વાત સાચી છે, ગુસ્સાથી તમે કોઈને પણ દબાવી શકો પણ ગુસ્સાથી તમે કોઈને પોતાના બનાવી ન શકો. તમે ઈચ્છતા હો કે આ બે માણસ મારું કયું માને, મારી સાથે પ્રેમ રાખે, તો ગુસ્સો પહેલો છોડવો પડે. તમે બગીચામાં જાઓ ને તો બે વસ્તુ જોવા મળે, ગુલાબના છોડ, તમે ગુલાબના ફૂલ જોઈને રાજી થશો, કાંટા જોઈને રાજી થશો, ક્યારે પણ વિચાર આવ્યો છે કાંટા કેવા સરસ છે નહીં એવો વિચાર આવ્યો, ફૂલ જોઈને તમને થશે, તો સત્વગુણ એ જિંદગીના ફૂલ છે અને ગુસ્સો એ જિંદગીના કાંટા છે, એ તમને તિરસ્કારને પાત્ર બનાવશે. પહેલા આપણે સમાજમાં બાવળના દાંતણ કરતા, બાવળની સોટી લાવે અને પછી ચપ્પુ લઈને બેસે, એક એક કાંટો દૂર કરે પછી એ કામ લાગે. અને ગુસ્સાદાર પ્રકૃતિ એ કાંટા છે, એ તામસ ભાવ છે, તમો ગુણમાં રહીને કરેલું ભજન કે ભક્તિ પ્રભુ સ્વીકારતા નથી. પણ સત્વગુણમાં રહી અને ભજન અને ભક્તિ કર્યા હોય ને તો ભગવાન સ્વીકારે છે. શ્રીજી મહારાજ કહે છે કે હે ભક્તો, માટે તમે સત્વગુણમાં રહીને જો અમારું ભજન કરશો તો અમારા ધામમાં આવશો. કયા નિયમ હરિજન પાળો, મૂકી ધર્મ અધર્મને ટાળો, ધર્મને મૂકીને અધર્મ હોય ને અધર્મને ટાળો અને ધર્મને સ્વીકારો, જો એ નહીં કરો તો મરી જમ પૂરી માહી જાશો, માર ત્યાં જઈ જમનો ખાશો. અમારું નહીં માનો ને તો મૃત્યુ પછી જમપુરીમાં જઈ અને જમના હાથનો માર ખાશો. ધર્મના માર્ગે ચાલે તો એને કંઈક તો શિક્ષા હોય ને, ભગવાને શિક્ષા રાખી છે જમપુરી. સમાજમાં એ દેખાય છે ને, જે ગુના કરે એને પોલીસો આવીને પકડે એ આલોકના જમ, અને દંડો ભેગો જ હોય, હાથ કડ્યો પગે બાંધે, હાથે બાંધે ના પાછળ હાથ બાંધે અને પાંજરામાં ઉભો રાખે, એ ન્યાયાધીશ જમ રાજા, એ દંડ કરે 6 મહિનાની 20 વર્ષની 5 વર્ષની 3 વર્ષની. બોલો, પરમાત્માને ત્યાં પણ એવો ન્યાય છે, જે પાપ કર્મ કરે ને એને જમદૂત લઈ જાય, અને ત્યાં તો જુદી જુદી કોટડીઓ છે. 6,84,000 લાંગણેજની લીલા કેવું પુસ્તક છે જુઓ. 6,84,000 નર્ક એટલા છે નિરધાર, 6,84,000 નરકના કુંડો છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે પ્રમાણે જેને જેવું પાપ કરે ત્યાં જમરાજા એનો ચોપડો જુએ અને એને સજા કરે, એમાં કોઈને માફી ન મળે. માટે હે ભક્તજનો, જમપુરીના દુઃખથી બચવું હોય, નરક 84ના દુઃખથી બચવું હોય, જન્મ મરણના દુઃખથી બચવું હોય તો અને અમારા ધામમાં જવું હોય તો કરી સત્સંગ ધામમાં જાવો, કરી કુસંગ દુખી ના થાવો. જો દુખી થવું હોય તો કુસંગ કરજો અને સુખી થવું હોય તો સત્સંગ કરજો. સભામાં સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી. કેટલાય બધા ભાવિક ભક્તો લાંગણેજમાં હતા, ભાઈ ભાઈ સભામાં બેઠેલા. એવી શ્રીમુખની સુણી વાત, સર્વે જન થયા રળિયાત. નિયમ ધાર્યા કઈકે નર નારી, થયા સત્સંગી સમજી વિચારી. આ સમજીને સત્વ ગુણમાં રહીને બસ બધા ભગવાનના ભક્ત બન્યા. કેટલાય બધા નર અને નારી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. હવે એક સુંદર કથા આવશે. એક શબ્દ આપણે કાયમ જાણીએ છીએ, ગુઢો રેટો. ગુઢો, ગુઢો એટલે કેશો કોઈ, આપણે કીર્તન તો છે જ ને, ગુઢો રેટો ઓઢી મન લલચાવતા. એ ગુઢો રેટો ક્યાં બન્યો, ગુઢો એટલે શું? શ્રીજી મહારાજે પોતાની જાતે ગુઢો રેટો કોની પાસે બનાવડાવ્યો? આ બધી સુંદર કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.